समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। 26 શક્તિનો સ્વાધ્યાય કર્યો છે, હવે આજે 27મી શક્તિ અનંત ધર્મત્વ શક્તિ। અનંત ધર્મત્વ શક્તિ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંત ધર્મત્વ શક્તિ। શું કહે છે કે વિલક્ષણ, વિલક્ષણનો અર્થ થાય છે પરસ્પર ભિન્ન લક્ષણોવાળા। વિલક્ષણ જુદા જુદા ભિન્ન ભિન્ન લક્ષણોવાળા, પરસ્પર જુદા જુદા ભિન્ન લક્ષણોવાળા એવા અનંત સ્વભાવોથી। હવે આવા અનંત સ્વભાવોનું કારણ તો એવા અનંત ગુણ છે, એટલે કહે છે કે પરસ્પર ભિન્ન લક્ષણોવાળા અનંત ગુણોને કારણે જે સ્વભાવ છે એવા અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંત ધર્મત્વ શક્તિ। અનંત ગુણ છે તો અનંત ગુણના દરેક ગુણના જે લક્ષણ છે એ પ્રમાણે એનો સ્વભાવ છે, એટલે કહે છે કે અનંત સ્વભાવોથી ભાવિત એવા અનંત સ્વભાવો જેમાં સમાયા છે એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંત ધર્મત્વ શક્તિ। જો આ શક્તિ દ્વારા પણ આત્મા અભેદ છે અને એનો સ્વભાવ છે એ પણ એક રૂપ છે એ વાતનો નિર્ણય થઈ જાય છે। અનંત ગુણો છે અને અનંત ગુણોનું પરિણમન છે, છતાંય જે સ્વભાવ છે આત્માનો એ એક ભાવ રૂપ છે। અનંત ગુણોના લક્ષણો એમાં પ્રકાશે છે, એનો અનુભવ થાય છે, છતાં એ એક સ્વભાવ છે, એટલે એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંત ધર્મત્વ શક્તિ। તો એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 132। અનંત ધર્મત્વ શક્તિ ગુરુદેવ અહીંયા સમજાવતા કહે છે કે અહીં અનંત ધર્મત્વ શબ્દમાં ધર્મ શબ્દનો અર્થ ગુણ, ગુણ સ્વભાવની વાત છે। ધર્મ એટલે જે નિત્ય અનિત્ય એક અનેક જે રીતે ધર્મ કહીએ છીએ એ નહીં, ધર્મમાં અને ગુણમાં એ ફેર છે કે ગુણને પર્યાય હોય ધર્મને પર્યાય ન હોય। ધર્મ છે એમાં એનો પ્રતિગુણ હોય, એટલે કે નિત્ય છે તો અનિત્ય છે, એક છે તો અનેક છે, એ ધર્મ છે। તો એ વ્યાખ્યા આપણે જાણીએ છીએ। અહીંયા ગુરુદેવે એ સ્પષ્ટ કર્યું કે અહીંયા ધર્મ કહેતા ગુણ સમજવાના। અનંત ધર્મત્વ શબ્દમાં ધર્મ શબ્દે ગુણ સ્વભાવની વાત છે, નિત્ય અનિત્ય આદિ જે અપેક્ષિત ધર્મો છે એની વાત નથી। ધારયતિ ઇતિ ધર્મ, આત્મદ્રવ્ય જે અનંત ગુણ સ્વભાવને ધારણ કરે છે તે ધર્મ છે। અહીં ધર્મ શબ્દે ત્રિકાળી ગુણ સ્વભાવ શક્તિની વાત છે। આત્મામાં અનંત શક્તિ છે, આત્મામાં શક્તિઓ છે, પણ શક્તિઓ કેટલી તો એના ઉત્તર રૂપે હંમેશા આપણે અનંત શક્તિ એમ કહીએ છીએ। કઈ રીતે અનંત છે એ પણ સમજવાની જરૂર છે। અહીંયા તો 47 શક્તિનું વર્ણન કર્યું છે અને 47 શક્તિના વર્ણન પછીથી આપણને એ વાતનો ખ્યાલ આવી જાય છે કે અનંત શક્તિ હોવી જ જોઈએ. એ વર્ણનને સમજતા જ એ વાતનો ખ્યાલ આવે કે આવા ગુણ હોવા જોઈએ. કેટલી એ શક્તિ છે કે જેના નામ ન આવે, નામ કહી ન શકાય, એટલે એને સંજ્ઞા ન આપી શકાય, છતાંય એવી શક્તિ હોય છે. ગુણમાં એવું જ છે. આપણે જુઓ ને, ગળપણની વાત કરીએ તો કેટલાય પ્રકારના ગળપણ છે, પણ આપણે એક ગળ્યો સ્વાદ એમ જ કહીએ છીએ. વાસ્તવમાં તો એ બધા સ્વાદ તો જુદા જુદા છે ને, એટલે બધાને માટે નામ નથી. ચીકુનો સ્વાદ, પેંડાનો સ્વાદ, બરફીનો સ્વાદ, દાડમનો સ્વાદ, બધા ગળ્યા જ છે, પણ એ ગળ્યા ગળ્યામાં ફેર છે ને, એટલે એના નામ ન હોય. એવી રીતે શક્તિમાં પણ એવું બને કે એને માટે આપણી પાસે સંજ્ઞા ન હોય, શબ્દ ન હોય, પણ અંત છે અને એને તર્ક દ્વારા પણ આપણે સમજી શકીએ એમ છે. કેમ કે આત્માનો જે સ્વભાવ છે, એ સ્વભાવનો વિચાર કરતા એ એક રૂપ સ્વભાવ છે અને એમ જ એ પરિણમે છે, અનંત કાળ સુધી એમ જ પરિણમે છે, એમ જ રહે છે. અને છતાંય એ સંસારી અવસ્થામાં જાય છે, સંસારી અવસ્થામાં રહે છે, અનંતકાળ વિતાવે છે, એ દરમિયાન જે જે પર્યાયોમાં જાય છે એ બધી પર્યાયોમાં એને અનેક પ્રકારના ભાવ થાય છે. એટલે અનંત પ્રકારના ભાવ છે, છતાંય એ અનંત પ્રકારના ભાવની સામે એ ભાવ આત્મામાં પ્રવેશ ન પામે એવી પણ શક્તિઓ પડી છે ને. ક્રૂરતાનો ભાવ, તો ક્રૂરતાનો ભાવ તો પર્યાયમાં જ રહી જાય, એ ભાવ આત્મામાં ન પ્રવેશ પામે એવું આત્મામાં કંઈક પડ્યું છે ને, એટલે તો અંદર એ પ્રવેશ પામતું નથી ને. આત્મા સદાય સિદ્ધ સમાન રહે છે. એટલે જેટલા વિભાવ ભાવ થઈ શકે, અનેક પ્રકારે વિભાવ ભાવ થઈ શકે, પણ એ એક પણ વિભાવ અંદરમાં જાય નહીં અને આત્માનું સ્વરૂપ એવું જ રહે એવી શક્તિઓ પડી હશે ત્યારે છે ને. અને આ 47નો વિચાર કરીએ એટલે એ પછી નિર્ણય થઈ જાય છે કે આત્મા અનંત ગુણનો પિંડ, અનંત શક્તિનો સમૂહ જ છે. અહીંયા કહે છે કે આત્મામાં શક્તિઓ કેટલી, તો કે અનંત. અનંત શક્તિ સ્વભાવોથી અભિનંદિત, અભિમંડિત, બે શબ્દ મૂક્યા છે ગુરુદેવ અહીંયા. અનંત શક્તિ અને એવા સ્વભાવથી, અનંત શક્તિ સ્વભાવોથી, શક્તિ છે તો એવો સ્વભાવ છે, ગુણ છે તો એવો સ્વભાવ છે, એટલે અનંત શક્તિ સ્વભાવોથી અભિનંદિત, અભિમંડિત આત્મા ત્રિકાળ એક રૂપ છે, છતાંય એક રૂપ છે. આવો જ તેનો અનંત ધર્મત્વ સ્વભાવ છે. અનંત ગુણ છે, અનંત ગુણનું પરિણમન છે, એવો એક રૂપ સ્વભાવ છે, એટલે એ અનંત ધર્મત્વ સ્વભાવ છે. આવા નિજ આત્મદ્રવ્યને દ્રષ્ટિમાં લઈ પરિણમતા તેનું નિર્મળ પરિણમન થાય છે અને ત્યારે ભેગો આનંદનો અનુભવ થાય છે તથા આત્મજ્ઞાન પ્રગટ થાય છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે અનંત ધર્મત્વમય સ્વભાવ આત્માનો છે ને, તો અનંત ધર્મત્વમય ભગવાન આત્મા છે. અનંત ધર્મત્વમય ભગવાન આત્મા છે. અને કેવા છે તેના અનંત ધર્મો, તો કહે છે એ બધા વિલક્ષણ છે, એટલે પરસ્પર ભિન્ન લક્ષણો વાળા છે. પરસ્પર ભિન્ન લક્ષણ વાળા છે. વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે, એવી અનંત ધર્મત્વ શક્તિ. આત્માના અનંત સ્વભાવો છે તે પરસ્પર ભિન્ન લક્ષણ વાળા છે. એક ગુણથી બીજો ગુણ જુદો છે, વિલક્ષણ છે. જ્ઞાનનું લક્ષણ જાણવું, જ્ઞાન ગુણ છે એનું લક્ષણ શું, જાણવું. દર્શન ગુણનું લક્ષણ શું, દેખવું. વીર્ય ગુણનું લક્ષણ શું, સ્વરૂપની રચના કરવી. આનંદ ગુણનું લક્ષણ શું, પરમ આહ્લાદનો અનુભવ થવો. અસ્તિત્વનું લક્ષણ શું, તો કે ત્રિકાળ સતપણે રહેવું, ત્રિકાળ સતપણે હોવાપણે રહેવું. એમ પ્રત્યેક અનંત ગુણ, અનંત શક્તિઓ વિલક્ષણ સ્વભાવવાળી છે, જુદા જુદા ભિન્ન ભિન્ન સ્વભાવવાળી છે. કોઈ ગુણનું લક્ષણ કોઈ બીજા અન્ય ગુણમાં જતું નથી, એમાં દેખાતું નથી. કોઈ ગુણનું લક્ષણ કોઈ બીજા અન્ય ગુણમાં જતું નથી, ભળી જતું નથી. જો ભળી જાય તો અનંત સ્વભાવ ગુણ સિદ્ધ ન થાય તો અનંત પણ રહી શકે નહીં. બે ગુણ મળી જાય અથવા તો એક ગુણનું લક્ષણ બીજા ગુણમાં પણ દેખાય એમ નથી, એમ ન હોય. નહીતર પછી આ અનંતપણ કેવી રીતે સિદ્ધ થશે? એટલે અનંતપણ રહે નહીં. બે ગુણ ભળી જાય એકબીજામાં અથવા તો એક ગુણનું લક્ષણ બીજા ગુણમાં ભળી જાય એમ થતું નથી. કોઈ ગુણનું લક્ષણ કોઈ બીજા ગુણમાં જતું નથી, ભળી જતું નથી. અને જો ભળી જાય તો અનંત સ્વભાવ ગુણ સિદ્ધ ન થાય. આવા અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંત ધર્મત્વ શક્તિ જીવમાં છે. અનંત ધર્મો વિલક્ષણ હોવા છતાં એક ભાવપણે રહેવાનો આવો ભગવાન આત્માનો અનંત ધર્મત્વ સ્વભાવ છે. ભગવાન આત્માનો એક ભાવપણે રહેવાનો સ્વભાવ છે. ભલે અનંત ગુણ છે અને અનંત ગુણના પરિણમન રૂપ કે એવો સ્વભાવ છે, એટલે અનંત ગુણના લક્ષણો એ સ્વભાવમાં પ્રતિબિંબિત થાય છે, દેખાય છે, પ્રકાશે છે, અનુભવમાં આવે છે. તે છતાં પણ એ સ્વભાવ એ એક સ્વભાવ છે. એટલે એ વાત અહીંયા કરી છે કે અનંત ધર્મો વિલક્ષણ હોવા છતાં એક ભાવપણે રહેવાનો આવો ભગવાન આત્માનો અનંત ધર્મત્વ સ્વભાવ છે. આ વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે હા, પણ આવા અનંત ધર્મો જણાતા તો નથી, આવા અનંત ધર્મો જણાતા તો નથી. ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે છદ્મસ્થને ભિન્ન ભિન્નપણે અનંત ધર્મો પ્રત્યક્ષ ન જણાય. એ તો ખરું, એ વાત તો બરાબર છે કે છદ્મસ્થને ભિન્ન ભિન્નપણે અનંત ગુણો પ્રત્યક્ષ ન અનુભવમાં આવે, પણ અંતર્મુખ દ્રષ્ટિ વડે અનંત ધર્મોથી અભેદ એક ચિન્માત્ર વસ્તુ આત્માનો અનુભવ અવશ્ય થાય છે. અને તે અનુભવમાં બધાય ધર્મો સમાઈ જાય છે એવો એ અનુભવ છે. એવી ભગવાનને અનંત ગુણ પ્રત્યક્ષ ભિન્ન ભિન્નપણે જણાય, પણ છદ્મસ્થને એ અનંત ગુણ ભિન્ન ભિન્નપણે પ્રત્યક્ષ ન જણાય. પણ છતાંય ચોથા ગુણસ્થાનની દશામાં જ્યારે એને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, ત્યારે જ્યારે એ અંતર્મુખ દ્રષ્ટિ કરે છે અને એ જે નિર્મળ પરિણામ થાય છે, તો એમાં અનંત ગુણનું એક રૂપ પરિણમન એને અનુભવમાં આવે છે. અંતર્મુખ દ્રષ્ટિ વડે અનંત ધર્મોથી અભેદ એક ચિન્માત્ર વસ્તુ આત્માનો અનુભવ અવશ્ય થાય છે, અને તે અનુભવમાં બધાય ધર્મો સમાઈ જાય છે, એટલે બધાય ગુણો એના લક્ષણો સમાઈ જાય છે. જેમ ઔષધિની એક ગોળીમાં, દવાની ગોળી હોય એમાં અનેક પ્રકારના ઔષધનો ભેગો સ્વાદ હોય, ઘણી બધી વસ્તુ ભેગી કરવામાં આવી હોય, પણ એ એક ગોળી રૂપે હોય છતાંય, તો તેમ આત્મવસ્તુના અનુભવમાં અનંત શક્તિઓનો રસ ભેગો હોય છે. જે ઔષધિની ગોળી છે એમાં અનેક દ્રવ્યો ભેગા કર્યા છે, તો એનો ભેગો એ ઔષધનો સ્વાદ આવે, એ ગોળીનો સ્વાદ હોય છે. એવી રીતે આત્મવસ્તુના અનુભવમાં અનંત શક્તિઓનો રસ ભેગો હોય છે. સ્વાનુભવ રસમાં અનંત ગુણોનો રસ સમાય છે. સ્વાનુભૂતિ થાય છે, સ્વરૂપનો અનુભવ થાય છે, તો એમાં એ અનંત ગુણોનો રસ અનુભવમાં આવે છે. કહ્યું છે ને કે અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ માર્ગ મોખ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. અનુભવ છે તે જ મોક્ષ સ્વરૂપ છે, અનુભવ ચિંતામણી રત્ન છે, એ જ મોક્ષનો માર્ગ છે. આ અનુભવ તો સર્વસાર રૂપ છે ભાઈ. અહીં આ શક્તિઓનું વર્ણન ભેદમાં અટકવા માટે કર્યું નથી, પણ અનંત ગુણોનો અભેદ એક જે રસ અનુભવ રસ છે તેની પ્રાપ્તિ માટે કર્યું છે. આ 47 શક્તિનું વર્ણન કરી અને આપણને એ ભેદ દ્વારા સમજાવ્યું છે, એટલે આપણે ભેદમાં અટકવું છે કે પછી અભેદ વસ્તુનો અનુભવ કરવો છે. ગુરુદેવે અહીંયા કહે છે, ગુરુદેવ કહે છે કે ભાઈ આ શક્તિઓનું વર્ણન કરી અને તમને તમારા સ્વરૂપનું મહાત્મા આવે એટલા માટે આ વર્ણન કર્યું છે, કંઈ તમને ભેદમાં રોકી રાખવા માટે નથી કર્યું, તમને ભેદમાં અટકાવવા માટે નથી કર્યું. અહીંયા આ શક્તિનું વર્ણન ભેદમાં અટકવા માટે કર્યું નથી, પણ અનંત ગુણનો અભેદ એક જે રસ અનુભવ રસ છે તેની પ્રાપ્તિ માટે કર્યું છે. કેમ કે એવો એક રસ એટલે અનુભવ રસ છે, એનું કારણ આવી આ શક્તિ છે. અનંત ગુણ છે, એવું પરિણમન છે, તે છતાંય આવી આ શક્તિ અંદરમાં પડી છે, અનંત ધર્મત્વ શક્તિ, જેને કારણે એ એક રૂપે અનુભવમાં આવે છે. અને એવું એક રૂપ જે અનુભવ છે એનો આસ્વાદ પામવા માટે આ બધો આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ. શક્તિઓના ભેદના લક્ષે સાનુભવ રસ પ્રગટતો નથી. શક્તિઓના ભેદના લક્ષે એટલે આ ગુણ આ ગુણ આ ગુણ એમ, અથવા આ શક્તિ જુદી જુદી શક્તિઓનો વિચાર કર્યા કરી, અનંત શક્તિઓ છે અને આ શક્તિમાં આમ છે આ શક્તિમાં આમ છે એમ જ આપણે વિચાર કર્યા કરીએ, એમ જ લક્ષ રાખીએ તો કહે છે કે સ્વાનુભવ રસ પ્રગટ થતો નથી. શક્તિઓના ભેદમાં જો રહ્યા, ત્યાં અટક્યા, એનું લક્ષ્ય કરીને રહ્યા તો પછી સ્વાનુભૂતિ નહીં થાય. અભેદ એક જ્ઞાયકના જ લક્ષે સ્વાનુભવ પ્રગટ થાય છે અને ત્યારે જ શક્તિઓની યથાર્થ પ્રકૃતિ થાય છે. અનંત ગુણના ભિન્ન ભિન્ન લક્ષણ હોવા છતાં આત્મા એમ કહેતા તેમાં બધા ગુણ એક સાથે સમાઈ જાય છે. આત્મા બોલતા અનંત ગુણ એમાં સમાઈ જાય છે. પછી એ વખતે આત્મા કહેતા ભેદનું લક્ષ્ય કરવાની જરૂર નથી કે અનંત ગુણ એવું લક્ષ્ય કરવાની જરૂર નથી. એના સ્થાને અભેદ ભગવાન આત્મા, ગુણની વાત આવે ત્યારે પણ ગુણને સમજવા માટે વિસ્તાર કરીને સમજીએ, પછી એ ગુણ કાંઈ જુદા જુદા રહેતા નથી, એ એક રૂપે રહ્યા છે. તો એક રૂપ જ છે કે ભગવાન આત્મા અભેદ છે, એનું જ લક્ષ્ય થવું જોઈએ. ભેદ પાડીને પેટા ભેદ પાડીને વસ્તુના સ્વરૂપને સમજવામાં આવે, પણ ખરેખર વસ્તુનું સ્વરૂપ એ ભેદરૂપ છે જ નહીં, વસ્તુનું સ્વરૂપ તો અભેદ જ છે, આ દ્રઢ નિર્ણય કરવો જોઈએ. રોજ સાધ્યાય કરીએ, જુદી જુદી વસ્તુને આપણે જુદી જુદી અપેક્ષાથી સમજીએ, એટલે એનો અર્થ એવો નથી થતો કે એમાં ભેદ પડે છે. વસ્તુનું સ્વરૂપ તો અભેદ જ છે. અહીંયા કહે છે કે આત્મા એમ કહેતા તેમાં બધા ગુણ એક સાથે સમાઈ જાય છે. આવા અભેદ એક રૂપ ચિન્માત્ર સ્વરૂપ આત્મામાં અંતર્મુખ થઈ પરિણમતા સ્વાનુભવની દશા પ્રગટ થાય છે અને તેમાં આત્મા અને તેના અનંત ધર્મોની સાચી પ્રતીતિ થાય છે. આવી વાત છે. આગળ 133માં પાના પર કહે છે કે યુક્તિ આગમ અને અનુભવથી ભગવાન આત્માને તેના અનંત ધર્મોનો યથાર્થ નિર્ણય થાય છે. ભગવાન આત્માનો અને એના અનંત ગુણોનો નિર્ણય થાય છે. કઈ રીતે નિર્ણય થાય છે? યુક્તિ દ્વારા, આગમ દ્વારા અને અનુભવથી. તર્ક દ્વારા સમજીએ છીએ આપણે, આગમના અભ્યાસ દ્વારા સમજીએ છીએ અને અનુભવ દ્વારા, સ્વરૂપનો અનુભવ થાય એ દ્વારા આત્માનો અનુભવ થાય છે અને એમાં અનંત ધર્મોનો પણ યથાર્થ નિર્ણય થઈ જાય છે. પરંતુ જેઓ સ્વસન્મુખ થઈ આત્મવસ્તુનો નિર્ણય કરતા નથી તેમને અનંત ધર્મોનો નિશ્ચય થતો નથી. માત્ર શાસ્ત્ર અભ્યાસ દ્વારા નિર્ણય કરીએ તો એટલો નિર્ણય પૂરતો નથી. એ નિર્ણય ધારણા જ્ઞાન કહેવાય, પણ એ નિર્ણય અનુભવ વિનાનો છે ત્યાં સુધી એ સમ્યક દ્રષ્ટિ નથી, એનો નિર્ણય સાચો સમ્યક નિર્ણય નથી. એટલે સ્વ સન્મુખ થઈ આત્મવસ્તુનો નિર્ણય કરે ત્યારે અનંત ધર્મોનો એ પાકો નિર્ધાર નિશ્ચય થઈ જાય છે, પોતાના સ્વરૂપનો નિશ્ચય થઈ જાય છે, અને એમ સમ્યક દર્શન થાય છે એ એનો પાકો નિર્ણય છે. અને જેમને એવો સ્વ સન્મુખ થઈ અને આત્મવસ્તુનો નિર્ણય નથી થયો, એવા અનંત ધર્મોનો પણ નિર્ણય નથી થયો, તેમને અનંત શક્તિમય આત્મા ત્રિકાળ વિદ્યમાન હોવા છતાં એમને તો નહીં હોવા બરાબર જ છે. જેમણે અનુભવ્યો નથી એમને પછી ક્યાં આત્મા છે? કેમ કે તેમને સત્યો ઉલ્લસતી નથી, જ્ઞાન ઉલ્લસતું નથી, આનંદ ઉલ્લસતો નથી, આવી વાત છે. એટલે જે સ્વ સન્મુખ થઈ અને આત્મવસ્તુનો અનુભવ કરે છે એને એ અનંત શક્તિઓ અંદરમાં ઉલ્લસતી અનુભવમાં આવે છે, એટલે એને એ છે. સિદ્ધાંત અપેક્ષાએ તો આપણે એમ કહીએ કે સર્વ જીવને ત્રિકાળ અનંત શક્તિ પડી છે, પણ એનું લક્ષ્ય જ જે નથી કરતો એને ક્યાં એ છે? સિદ્ધાંતમાં આપણે જે વાત કરીએ છીએ એ સિદ્ધાંત તરીકે માહિતી તરીકે વાત બરાબર છે, પણ એનો જ્યાં સુધી અનુભવ કરવામાં ના આવે ત્યાં સુધી એને શું છે? એને કાંઈ નથી. જૈન દર્શન એ કંઈ માહિતીરૂપ કે ઉપદેશાત્મક નથી. જૈન દર્શનનું સ્વરૂપ તો અનુભવગમ્ય સ્વરૂપ છે. જૈન દર્શન એ અનુભવનું દર્શન છે, એમાં કંઈ માહિતી ને ઉપદેશ નથી. માહિતી ને ઉપદેશ તો પછી આપણે એમાંથી કાઢીએ છીએ. એવો અનુભવ કરવો છે તો પોતાના સ્વરૂપમાં રહેવું છે તો એને માટે આપણે અભ્યાસ કરીએ છીએ, દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરીએ છીએ, એટલે એ માહિતી થાય છે. એટલે કંઈ માહિતીરૂપ ધર્મ નથી. અને સાથે સાથે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરવો છે, એટલે ચારિત્રનો પુરુષાર્થ કરવો છે. એટલે મહાપુરુષોએ જેમણે એવા ચારિત્રને પ્રગટ કર્યું છે એવું આપણને ઉપદેશ દ્વારા સમજ આપે છે કે કેવી રીતે સ્વરૂપમાં સ્થિરતા કરવી. એટલા માટે એ ચરણાનો યોગ છે. ચરણાનો યોગ એ એટલા માટે છે. પણ ચરણાનો યોગ છે એનું તાત્પર્ય પણ શું છે? એનું તાત્પર્ય પણ એ જ છે, દ્રવ્યાનુયોગને પ્રગટ કરવો. દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા પહેલા સમ્યક દર્શન પ્રગટ કરવું અને પછી ચારિત્ર પ્રગટ કરી અને પૂર્ણપણે પોતાના સ્વરૂપને પ્રગટ કરવું. જેવો છે તેવો પોતે પોતાને પર્યાયમાં પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત છે તેની પ્રાપ્તિ છે. જે પ્રાપ્ત છે પોતાને અંદરમાં પ્રાપ્ત છે, એ પોતાને બહારમાં એટલે વ્યક્તતા રૂપે પ્રાપ્ત થાય છે. અહીંયા એ વાત કરે છે. કહે છે કે હું તો અનંત ધર્મમાં એક ભાવ સ્વરૂપ નાયક માત્ર આત્મા છું. આમ નિર્ણય કરી જ્યાં અંતર્મુખ થયો ત્યાં અંતઃપુરુષાર્થની જાગૃતિપૂર્વક શક્તિઓ પર્યાયમાં ઉલસે છે અને તેનો ભેગો એક રસ સ્વાનુભવમાં એટલે વેદનમાં આવે છે. આનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે અને આ જ મોક્ષનો માર્ગ છે. આ જ નિર્મળ પરિણામ છે અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. આગળ કહે છે, શક્તિ ગુણ તો ત્રિકાળ છે. શક્તિ કહો કે ગુણ કહો, શક્તિ ગુણ એ તો ત્રિકાળ છે અને તેની પર્યાય ક્રમવર્તી પ્રગટ થાય છે. ક્રમે ક્રમે પર્યાય થાય છે. અહીંયા નિર્મળ પર્યાયની વાત છે. શક્તિ છે એના નિર્મળ પરિણામની વાત છે. અહીંયા વિકારી પર્યાયની વાત નથી. એ છે કે આ ક્રમવર્તી પર્યાયો જે નિર્મળ પરિણામો જે થાય છે તે અને અક્રમવર્તી ગુણો એ બધું મળીને આત્મા કયો છે, એટલે એમાં વિકારની વાત નથી. કેમ કે શક્તિ છે તે પણ નિર્મળ છે અને એનું પરિણમન થાય છે તે પણ નિર્મળ પર્યાય છે, એટલે એમાં વિકારને તો કોઈ સ્થાન નથી. શક્તિવાન દ્રવ્ય એ નિર્મળ છે, શુદ્ધ છે, તથા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું ભાન થતાં જે પર્યાયો પ્રગટ થઈ તે પણ નિર્મળ છે, એટલે એમાં ક્યાંય વિકાર સમાતો નથી, એમાં વિકારને સ્થાન નથી. વિકારનો તો નિર્મળ પર્યાયમાં અભાવ જ છે, નિર્મળ પર્યાયમાં વિકારનો તો અભાવ જ છે. ગુરુદેવ કહે છે કે આનું નામ સ્યાદ વાદાદ અને કાંત છે. આગળ પાંચમા પેરેગ્રાફમાં કહે છે, પોતામાં અનંત ધર્મત્વ શક્તિ ત્રિકાળ વિદ્યમાન છે, તેનું પરિણમન પોતાથી થાય છે, પોતામાં નિર્મળ પર્યાયને કરે એવું કર્તા નામનો ગુણ છે. આ અનંત ધર્મત્વ શક્તિ ત્રિકાળ પડી છે તો એનું પરિણમન થાય છે, તો એ પોતાથી થાય છે, અને એવી શક્તિનું પરિણમન પોતાથી થાય છે એને અહીંયા સમજાવ્યું છે કે પોતામાં નિર્મળ પર્યાયને કરે એવું કર્તા નામનો ગુણ છે. એટલે પોતે કરતા થઈ અને એ નિર્મળ પર્યાયને કરે, એટલે પોતામાં નિર્મળ પર્યાયને કરે એવું કર્તા નામનો ગુણ છે. આનંદ ગુણ, દર્શન ગુણ, જ્ઞાન ગુણ, પ્રભુતા ગુણ, આ બધા ગુણ છે, તો એ ગુણની પર્યાયનો કરતા થાય એવો કર્તા નામનો પોતામાં ગુણ છે, અને તે અનંત ગુણમાં વ્યાપક છે. એટલે આ રીતે શક્તિ પોતે જ પોતાથી પરિણમે છે. હવે આવી વાત છે તો પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે એ વાત ક્યાં રહી, જ્યારે એક ગુણ બીજા ગુણને પરિણમાવે એમ પણ નથી. ગુણ પોતે પોતાથી પરિણમે છે, કેમ કે દરેક ગુણમાં આ કર્તા નામના ગુણનું રૂપ છે, એટલે એ વ્યાપે છે. તો દરેક ગુણ શક્તિ એ પોતાથી પરિણમે છે, એટલે બીજું કોઈ એને પરિણમાવે એ તો વાત જ રહેતી નથી. કોઈ પણ દ્રવ્યમાં અનંત ગુણ છે અને દરેક ગુણ એ પોતે પોતાથી પરિણમે છે, તો એનો અર્થ એ થયો કે બીજું કોઈ દ્રવ્ય એ દ્રવ્યને પરિણમાવી શકે જ નહીં. પ્રવચનસાર ગાથા 102માં આવે છે કે પ્રત્યેક પર્યાયની જન્મક્ષણ અર્થાંત ઉત્પત્તિનો કાળ છે. દરેક પર્યાય જે થાય છે, ઉત્પન્ન થાય છે, પર્યાયના ઉત્પાદ અને વ્યય એક સમયમાં થાય છે. જે પર્યાય છે એનો વ્યય થાય છે અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે. એટલે જે વર્તમાન પર્યાય છે એનો વ્યય થઈ અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે, એટલે પૂર્વ પર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ એક જ સમયમાં થાય છે. અને જે આ નવી પર્યાયનો ઉત્પાદ થયો એ એની જન્મક્ષણ છે, ત્યારે તે જ પર્યાય થવાની હતી, તે જ પર્યાય થાય છે. ગુરુદેવ કહે છે કે પ્રત્યેક પર્યાયની જન્મક્ષણ અર્થાંત ઉત્પત્તિનો કાળ છે અને ત્યારે તે પર્યાય ઉત્પન્ન થાય છે. હવે આવી વાત છે એટલે પર્યાય તે વખતે જ ઉત્પન્ન થાય છે, એ દ્વારા ગુરુદેવનું કહેવું એમ છે કે પર્યાય પોતે સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે, એમાં બીજું કોઈ પર દ્રવ્ય કાંઈ કરતું નથી, એમાં નિમિત્ત કરે એ વાત છે જ. ચિત્ત વિલાસમાં નિશ્ચય વ્યવહારના અધિકારમાં એ વાત લીધી છે કે જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ થાય તે નિશ્ચય છે. જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ થાય તે નિશ્ચય છે. આ વાત કરીએ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે બધું હોનહાર છે તો આપણે શું કરવાનું રહ્યું, બધું જેમ થવાનું છે તેમ જ થાય છે તો આપણે શું કરવાનું રહ્યું. ક્રમબદ્ધ પર્યાયમાં આપણે આ વાતનો ઘણો વિસ્તાર કરીને સમજ્યા છીએ, આપણે શું કરવાનું રહ્યું, બધું થાય છે તો પછી આપણે શું કરવાનું રહ્યું. ભાઈ પુરુષાર્થ ત્યાં જ છે, થાય છે ત્યારે પાંચે સમવાય હોય છે ત્યારે થાય છે, કે એની મેળે એમને એમ થાય છે એમ નહીં. પણ કાળની મુખ્યતાથી કહીએ તો આપણે એમ કહીએ કે કાળ લબ્ધિ પાકી ક્યારે થાય છે, જે થવાની છે એ જ પર્યાય થાય છે, એ નિશ્ચિત પર્યાય છે. તો એની મુખ્યતાથી વાત લઈએ તો નિયતિ ને મુખ્ય કરીને કહીએ છીએ કે ભાઈ જે નિયતિ છે તે જ થાય, બીજું કાંઈ થાય નહીં. પણ એનો અર્થ એ નથી કે એ વખતે કે કાળ લબ્ધિ પાકી ન હતી, કે પુરુષાર્થ ન હતો, કે સ્વભાવ ન હતો, કે નિમિત્ત એ ન હતા, કે એમ નથી. પાંચે પાંચ સમવાય એ વખતે હોય જ છે. પણ તેની મુખ્યતાથી વાત કરીએ છીએ એ પ્રમાણે આપણે એને સમજીએ છીએ. પણ વાસ્તવમાં તો એ વખતે પાંચે સમવાય હોય જ છે. એટલે અહીંયા એમ કહ્યું હોય કે કાળ લબ્ધિ પાકી ત્યારે એ પર્યાય થાય, તો એનો અર્થ એવો નથી થતો કે એમાં પુરુષાર્થ ન હોય. પુરુષાર્થ તો હોય જ. પુરુષાર્થની મુખ્યતાથી વાત કરીએ ત્યારે એમ કહેવામાં આવે કે જ્યારે પુરુષાર્થ એવો ઉપડે ત્યારે એવા પરિણામ થાય. જ્યાં સુધી પુરુષાર્થ ઉપડે નહીં ત્યાં સુધી એવા પરિણામ થાય નહીં, ત્યાં પુરુષાર્થની મુખ્યતાથી વાત કરી. પણ એ વખતે એવો અર્થ નથી થતો કે પુરુષાર્થ છે અને પછી એ વખતે સ્વભાવ નથી કે કાળલબ્ધિ પાકી નથી કે એનો એની જન્મક્ષણ નથી કે નિમિત્ત નથી કે એવો અર્થ નથી થતો. પુરુષાર્થ છે તો પછી કે બધા ઉડી જાય છે એમ નથી. એટલે એકની મુખ્યતાથી વાત કરવામાં આવે તો એનો અર્થ એમ ના સમજો કે એમાં પાંચ સંભાયને બદલે બે સંભાય છે કે ત્રણ સંભાય છે, એમ નથી. પાંચે સંભાય હોય જ છે. શેની મુખ્યતાથી વાત કરીએ છીએ એ સમજવાનું છે. એટલે જ્યારે આવી વાત કરે કોઈ કે જે પર્યાય જે સમય થવાની હોય તે સમય થાય જ છે, તો પછી આપણે ક્યાં કરવાનું રહ્યું? ભાઈ ત્યારે એવો તારો પુરુષાર્થ હશે જ, ત્યારે જ એ થશે. એ વખતે પુરુષાર્થ હોય જ, પુરુષાર્થ ન હોય એમ બને જ નહીં. તારા પુરુષાર્થ વિના કાંઈ થતું જ નથી. પણ આ તો દર્શાવવું એ છે કે પર્યાય છે તે ક્રમે થાય છે, એ નિશ્ચિત પર્યાય છે. ભગવાનના જ્ઞાનમાં એ આવ્યું છે. અને એવો નિર્ણય થતાં એનું લક્ષ પોતાના સ્વરૂપ તરફ જાય છે. કેમ કે એવો નિર્ણય થાય છે, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે, તો પછી અકર્તા ભાવ આવે છે. અકર્તા ભાવ આવતા બહારમાં કાંઈ કરવાનું નથી, પરનું હું કાંઈ કરી શકતો નથી એની દ્રઢતા થતા એ સ્વરૂપ તરફ વળે છે. એટલે જેને એવો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો છે એને તો આવો પ્રશ્નય થાય નહીં. એનું લક્ષ તો સ્વરૂપ તરફ વળેલું જ હોય. જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય નથી થયો, એ આવા પ્રશ્ન કરે છે. જેને સંભાય પાંચે સંભાય સમજાયા નથી એ આવા પ્રશ્ન કરે છે. એટલે ગુરુદેવે એ વાતને બહુ અહીંયા ટૂંકમાં સમજાવી છે. પણ ક્રમબદ્ધ પર્યાયમાં એનો ઘણો વિસ્તાર થયો છે. ગુરુદેવે એના ઉપર ઘણી વાત કરી છે કે તમે આ પ્રશ્ન પૂછ્યો છો તો ક્યાં ઉભા રહીને પ્રશ્ન પૂછો છો? તમને ક્યાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો છે? જો તમને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો હોત તો પછી તમારી દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ હોત. અહીંયા કહે છે કે બધું હોનહાર છે તો આપણે શું કરવાનું રહ્યું? એના ઉત્તરમાં ગુરુદેવ કહે છે કે કાંઈ જ નહીં. શું કરવાનું રહ્યું? કાંઈ જ નહીં. પણ હોનહારનો નિર્ણય ક્યારે થાય? ત્રિકાળી એક જ્ઞાયક ભાવ સન્મુખનો અંતઃપુરુષાર્થ કરે ત્યારે હોનહારનો સાચો નિર્ણય થાય છે. થવાવાળી પર્યાય તો તે જ સમયે થવા કાળે જ થાય છે, પણ તે હોનહાર એ જ પર્યાય થવાની હતી તે જ થઈ એટલે હોનહાર. તો એવો હોનહારનો નિર્ણય દ્રવ્ય સન્મુખની દ્રષ્ટિના પુરુષાર્થથી થાય છે. આવો હોનહારનો નિર્ણય કે જે થવાની છે તે જ પર્યાય થાય છે, તો એવો નિર્ણય સ્વરૂપની દ્રષ્ટિ કરતા દ્રવ્ય સન્મુખ થતા એવો પુરુષાર્થ કરતા થાય છે. ત્યાં સુધી ક્યાં એવો નિર્ણય થાય છે? અને આ તો કરવાનું છે. શું કરવાનું છે? દ્રવ્ય સન્મુખની દ્રષ્ટિનો પુરુષાર્થ કરવાનો છે. ગુરુદેવ વધારે એનો વિસ્તાર કર્યો છે. પહેલા પણ આ વાત આવી છે પણ આજે આપણે લઈએ છીએ. એ છે કે અમારે સંપ્રદાયમાં સંવંત 1972માં આ પ્રશ્ને ખૂબ ચર્ચા થયેલી. એમના જે ગુરુભાઈ હતા એમની સાથે ઘણી ચર્ચા થતી. પ્રશ્ન એમ થયેલો કે ભગવાને કેવળ જ્ઞાનમાં દીઠું હશે એમ થશે, આપણો પુરુષાર્થ શું કામ કરી શકે? આવું એમના ગુરુભાઈ કહેતા. શું કહેતા? કે ભગવાને કેવળ જ્ઞાનમાં દીઠું હશે એમ થશે, આપણો પુરુષાર્થ શું કામ કરી શકે? તો આ વાત વારંવાર કહેતા. અને ગુરુદેવને એ વાત બિલકુલ બરાબર લાગતી નહીં. એ વખતે પણ એમનો ગુરુદેવનો ઉઘાડ એવો હતો કે પૂર્વનું બધું લઈને આવ્યા હતા ને, એટલે ગુરુદેવ કહે છે કે અમે બે વર્ષ આવી વાત સાંભળી, પણ પછી એક દિવસ તો બહુ ખટક્યું. અમને ખટકતું હતું, કાયમ ખટકતું હતું કે આવું ન હોય, આપણો પુરુષાર્થ શું કામ કરી શકે આવી વાત હોતી હશે? આવી વાત હોય જ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે અમે 2 વર્ષ આવી વાત સાંભળ્યું પણ અમને આ વાત ખટકતી હતી. તો અમે ત્યારે કહેલું કે ભગવાને કેવળ જ્ઞાનમાં દીઠું છે એમ થશે, એ વાત તો એમ જ બરાબર છે, પણ કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું છે, એનું શ્રદ્ધાન છે કે નહીં? તમને કેવળીની શ્રદ્ધા છે અને એવું કેવળ જ્ઞાન હોય છે એની તમને શ્રદ્ધા છે? એટલે ગુરુભાઈને એમણે એવો સામો પ્રશ્ન કર્યો કે કેવળીના જ્ઞાનમાં ભગવાને જેમ જોયું હશે એમ જ થશે, એટલે કેવળીના જ્ઞાનમાં જે વાત આવી છે એમ જ થશે, એ વાત બરાબર, પણ તમને એવા કેવળીની અને એમના કેવળ જ્ઞાનની શ્રદ્ધા છે? કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું છે એ જાણી અને એની તમને શ્રદ્ધા, યથાર્થ શ્રદ્ધા થઈ છે? જેને તેવી કેવળ જ્ઞાનની સર્વજ્ઞની અને સર્વજ્ઞતાની શ્રદ્ધા થઈ હોય એને તો બહુ સહેલું થઈ જાય છે કે સર્વજ્ઞતાની શ્રદ્ધા જયારે થાય તો પછી સર્વજ્ઞના જ્ઞાનમાં જે આવે એ વાત બરાબર સત્ય હોય. એટલે સર્વજ્ઞનું જ્ઞાન ક્યારેય ખોટું પડે નહીં. સર્વજ્ઞ બધાને જાણે, અને બધાને જાણે તો શું જાણે કે કોઈપણ પદાર્થની 3 કાળની બધી પર્યાયને જાણે, ભૂતકાળની, વર્તમાન કાળની અને ભવિષ્યકાળની, 3 કાળની બધી પર્યાયને ભગવાન જાણે, બધા જ પદાર્થોની, જગતના બધા જ પદાર્થોની, અને એક સમયમાં જાણે, એક પ્રત્યેકી સાથે જાણે, આવું કેવળ જ્ઞાન. હવે આવી સર્વજ્ઞતા જેને સ્વીકાર થયો હોય એને તો ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર થઈ જ જાય, કેમ કે ભગવાન જાણે જે પર્યાયો થઈ નથી એને જાણે, એનો અર્થ એમ છે કે એ પર્યાયો નક્કી હોવી જ જોઈએ, પર્યાયો નિશ્ચિત હોવી જ જોઈએ. અને જેને એવો નિર્ણય થાય કે પર્યાયો નક્કી હોવી જોઈએ, નિશ્ચિત હોવી જોઈએ, એનો કાળ અને ક્રમ બંને નિશ્ચિત હોવા જ જોઈએ, તો જ સર્વજ્ઞ જાણે. જો એમાં ફેરફાર ને સ્થાન હોય તો પછી સર્વજ્ઞ કેવી રીતે જાણે? સર્વજ્ઞ જાણેલું ખોટું પડી શકે. એટલે સર્વજ્ઞ જાણે છે અને એ જ પ્રમાણે થાય છે તો એનો અર્થ કે બધું નિશ્ચિત હોય, અને નિશ્ચિત હોય એનો અર્થ એ થયો કે પર્યાય નો ક્રમ કાળ બધું નિશ્ચિત છે. તો ક્રમબદ્ધ પર્યાયનો એને તો નિર્ણય થઈ ગયો, અને જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય એને તો પછી પરનું કરતા પણ છૂટી જાય, એને તો અકર્તા ભાવ આવે અને એનું લક્ષ તો સ્વરૂપ તરફ જાય, એ તો સ્વરૂપ તરફ વળી જાય. તો એને પછી અમારો પુરુષાર્થ શું કામ કરી શકે એવો શંકા જ નો પ્રશ્ન જ ઉત્પન્ન ન થાય, એવી શંકા જ ન થાય. આપણો પુરુષાર્થ શું કામ કરે એવો પ્રશ્ન જ ન થાય, કેમ કે નિશ્ચિત છે આપણો પુરુષાર્થ, આપણી પર્યાય બધું નિશ્ચિત છે. પછી ક્યાં એવા પ્રશ્નને સ્થાન છે કે આપણો પુરુષાર્થ શું કરી શકે, પુરુષાર્થ હોય કે ન હોય આવા પ્રશ્ન જ નથી થતા. જ્યારે પર્યાય નિશ્ચિત છે તો એની સાથેનો પુરુષાર્થ પણ એ વખતે એમ જ હોય, એ સ્વભાવ પણ એમ જ હોય, 5 સંભાય એમ જ હોય. આ તો વાત એક વાતમાંથી જ મળી જાય છે. ક્રમબદ્ધનો નિર્ણય થતાં બધું નક્કી થઈ જાય છે, મોટી શાંતિ થઈ જાય છે. ક્રમબદ્ધનો નિર્ણય થતાં જીવને કેટલી શાંતિ થઈ જાય કે મારું સિદ્ધત્વ નિશ્ચિત જ છે, મારો પુરુષાર્થ પણ નક્કી જ છે. જો મને અત્યારે એવો અપૂર્વ પુરુષાર્થ ઉપડ્યો છે તો મારે વધુ સમય નથી, મારે વધુ ભાવ કાઢવાના નથી, મને થોડાક ભાવમાં, થોડા સમયમાં જ મને કેવળ જ્ઞાન થવાનું છે. જો મને એ વાત ન બેસતી હોય તો સમજવાનું કે મારે હજી રખડવાનું ઘણું બાકી છે. અહીંયા ગુરુદેવે એ વાત સમજાવી છે, બહુ સરસ રીતે સમજાવી છે, અહીંયા કેવળ જ્ઞાનની રીતે સમજાવી છે. કે છે કે અમે આ વાત સાંભળી, 2 વર્ષ સુધી સાંભળી અને પછી કહ્યું કે તમને આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું છે અને એનું શ્રદ્ધાન છે કે નહીં? કેવળ જ્ઞાન એટલે શું? એક સમયની જ્ઞાનની પર્યાય જે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ એમ ત્રણેય કાળ, 3 લોકને એક સમયમાં પ્રત્યક્ષ જાણે એનું નામ કેવળ જ્ઞાન છે. આવા અદભુત સામર્થ્યરૂપ કેવળ જ્ઞાનની સત્તા જગતમાં છે એનો નિર્ણય ક્યારે થાય? આવું કેવળ જ્ઞાન છે, આવી અદભુત સત્તા છે, એવો નિર્ણય ક્યારે થાય? એવા સર્વજ્ઞ અને સર્વજ્ઞતાનો નિર્ણય ક્યારે થાય કે પોતાનો જ્ઞાન સ્વભાવ કેવળ જ્ઞાન સ્વભાવ અંદર ત્રિકાળ છે તેનો અંતઃપુરુષાર્થ વડે નિર્ણય કરે ત્યારે થાય? કે છે અરે ભાઈ, ભગવાનને કેવળ જ્ઞાનની દશા પ્રગટ થઈ તે ક્યાંથી થઈ? ક્યાંથી થઈ એવી કેવું કેવળ જ્ઞાન ક્યાંથી થયું? બહારમાંથી થયું? એ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે, જે અંદરમાં પડ્યું છે, જ્ઞાન સ્વભાવ છે આત્માનો, અને એ પૂર્ણપણે પ્રગટ થયો છે એટલે કેવળ જ્ઞાન છે. એટલે કહે છે કે એ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે, અંદર કેવળ જ્ઞાન સ્વભાવ છે, તેને કારણપણે ગ્રહવાથી, કેવળ જ્ઞાન પોતાનો સ્વભાવ છે તેને કારણપણે ગ્રહવાથી, કે એ કારણ છે. કેવળ જ્ઞાન મારો સ્વભાવ છે એટલે મારો સ્વભાવ તો પૂર્ણ સ્વભાવ છે, હું સર્વનો સ્વભાવી છું, કેવળ જ્ઞાન મારો સ્વભાવ છે, એમ એને કારણપણે ગ્રહવાથી, એમાં દ્રઢતા કરવાથી, એવો પાકો નિર્ધાર કરી અને સ્વસન્મુખતા કરવાથી, પર્યાયમાં સ્વભાવની પ્રગટતા રૂપ કેવળ જ્ઞાન પ્રગટ થયું, કેવળ જ્ઞાનનો અંશ એમાં અનુભવમાં આવી જાય છે. આમ જગતમાં કેવળ જ્ઞાન પર્યાયનો નિર્ણય કરવા જાય, તેને અંદર પોતાનો કેવળ જ્ઞાન સ્વભાવ છે એમ અંતરમાં નિર્ણય થાય છે, અને આવો નિર્ણય થાય તેમાં ક્રમબદ્ધનો સમ્યક નિર્ણય થાય છે. ત્યાં સુધી સ્વભાવની સન્મુખતા કરીને, સ્વરૂપની સન્મુખતા કરીને અનુભવ નથી કર્યો ત્યાં સુધી જે ક્રમબદ્ધનો નિર્ણય છે તે હજી અધૂરો છે, તે સમ્યક નિર્ણય નથી, એ ધારણા જ્ઞાન રૂપ છે. એને તર્ક દ્વારા બરાબર એ ભલે સમજ્યા છે, પણ જ્યાં સુધી સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી ક્રમબદ્ધનો નિર્ણય સમ્યક ગણાતો નથી. અને આ જ કરવાનું છે, આ જ પુરુષાર્થ છે, કેમ કે અંતર્દ્રષ્ટિ થયા વિના, અંતર્મુખ દ્રષ્ટિના પુરુષાર્થ વિના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થતો નથી. પોતાના સર્વજ્ઞ સ્વભાવની અંતર પ્રતીતિ થાય ત્યારે જ સર્વજ્ઞ પર્યાયની સમ્યક પ્રતીતિ થાય છે. અહીંયા પારણ નંબર 134 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે, આ શક્તિની વાત કરતા કહે છે કે વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંત ધર્મત્વ શક્તિ છે. વિલક્ષણ અનંત ધર્મોને ધરનારું આત્મદ્રવ્ય છે, તે એક ભાવરૂપ છે. જ્ઞાનનું લક્ષણ જુદું, શ્રદ્ધાનું લક્ષણ જુદું, આનંદનું જુદું, એમ અનંત ગુણનું લક્ષણ જુદું જુદું છે. છતાં પણ જ્ઞાનની વસ્તુ જુદી, શ્રદ્ધાની વસ્તુ જુદી, એમ કાંઈ જુદી જુદી અનંત વસ્તુઓ નથી. આ દરેક વસ્તુની વાત કરી તો પોતાનું સ્વરૂપ છે, અનંત ગુણ છે, એને એવા એના પરિણામ થાય છે, તો એના એવા લક્ષણ છે, એ વાત બરાબર છે. છતાં પણ એ બધું જુદું જુદું એમ નથી. વસ્તુ તો એક છે, પણ એ વસ્તુનો એવો સ્વભાવ છે, એટલે વસ્તુ તો અનંત સ્વભાવના એક ભાવરૂપ એક જ છે. વસ્તુ કંઈ જુદી જુદી અનંત વસ્તુઓ નથી. અનંત ગુણ કયા, પણ એથી કંઈ વસ્તુઓ અનંત થઈ જતી નથી, પણ વસ્તુ એક રહે છે અને એવો અનંત સ્વભાવરૂપ એનો ભાવ છે, એક સ્વભાવ છે, અનંત ભાવરૂપ એનો એક સ્વભાવ છે. વસ્તુ તો એક છે, વસ્તુ અનંત સ્વભાવોના એક ભાવરૂપ એક જ છે. એક સાથે અનંત સ્વભાવરૂપ વસ્તુ તો એક જ પ્રતિભાસે છે, પ્રતીતિમાં આવે છે, અનુભવમાં આવે છે. આવી આશ્ચર્યકારી અદ્ભુત ચીજ આત્મા છે. વિલક્ષણતા છે નથી એમ નહીં, વિલક્ષણતા હોવા છતાં એકરૂપતા છે, અને એકરૂપતા છતાં વિલક્ષણતા છે. વિલક્ષણતા હોવાથી કાયિક સમ્યક દર્શન થવા છતાં તે જ વખતે બધા ગુણ કાયિક ભાવે ઉઘડી જતા નથી. તર્ક દ્વારા સમજાયું છે કે કાયિક સમ્યક દર્શન થાય છે તો તે વખતે દર્શન મોહનીયનો ક્ષય થાય છે, એ પ્રકૃતિ ગઈ, બિલકુલ એનો ક્ષય થઈ ગયો, એટલે એ કાયિક સમ્યક દર્શન થાય છે. છતાં તે જ વખતે બધા ગુણ કાયિક ભાવે ઉઘડી જતા નથી. વિલક્ષણતા છે અને એકરૂપતા પણ છે, અને વિલક્ષણતા હોવાથી કાયિક સમ્યક દર્શન થવા વખતે તે વખતે બધા ગુણ છે એમાં એવો ક્ષાયિક ભાવ દેખાઈ જાય એમ થતું નહીં. ક્ષાયિક સમ્યક દર્શન થયું છે તો ક્ષય દર્શન મોહનીયનો થયો છે. એટલે બધા ગુણો કોઈ એક ક્ષાયિક ભાવે ઉઘડી જતા નથી, ગુણપણે ખીલી જતા નથી, અને વસ્તુપણે એકરૂપતા હોવાથી વસ્તુના આશ્રયે પરિણમન થતા બધા ગુણોનો એક અંશ નિર્મળ ખીલી જાય છે. એટલે સમ્યક દર્શન થાય છે તો તે વખતે બધા ગુણોનો એક અંશ નિર્મળપણે ખીલી જાય છે. અને એ વખતે ધારો કે ક્ષાયિક સમ્યક તો થયું હોય તો દર્શન મોહનીયનો ક્ષય થયો હોય, તે છતાંય બીજા બધા ગુણો તો અંશે જ ખીલે. એ કઈ બીજા બધા ગુણો કઈ એ ક્ષાયિક ભાવે પૂર્ણપણે ઉઘડી જાય એમ થતું નથી. સમ્યક દર્શન થતા કેવળ જ્ઞાન ભલે ન હોય પણ સમ્યક જ્ઞાન તો અવશ્ય હોય જ છે, અને એ પ્રમાણે બધા ગુણોનો એક અંશ તો ઉઘડી જ જાય છે. આવા અનંત ધર્મ સ્વરૂપ નિજ આત્માને ઓળખીને તેનો અનુભવ કરવો, તેની અંતર સન્મુખ થઈ પરિણમવું, તે મોક્ષ માર્ગ છે, તે મુક્તિનું કારણ છે. આગળ 135માં પાના ઉપર વધારે વિસ્તાર કરીને સમજાવે છે. બીજા પેરેગ્રાફમાં કહે છે કે સમયસાર 5મી ગાથામાં કહ્યું છે ને કે તમ યત તવિયતમ દાયેહમ અપણો તવી હવે જદી દાયે જ પ્રમાણમ ચુકે જ છલમ જ ધિતવ્ય. એનો અર્થ છે, આચાર્ય ભગવાને કહ્યું છે કે ભગવાન સર્વજ્ઞ દેવની દિવ્ય ધ્વનિમાં પોતાના સ્વભાવથી એકત્વ અને રાગ આદિ વિકારથી વિભક્ત એવું ભગવાન આત્માનું સ્વરૂપ આવ્યું છે. એકત્વ વિભક્ત સ્વરૂપ આત્મા છે. 5મી ગાથામાં આપણે એ વાત સમજ્યા છીએ કે આત્માનો સ્વભાવ કેવો છે, એકત્વ વિભક્ત. એકત્વ કોની સાથે છે? એકત્વ પોતાના સ્વભાવથી છે, પોતાનું સ્વરૂપ છે એની સાથે એને એકત્વ છે. શરીર સાથે એકત્વ નથી, જે શરીર સાથે એકત્વ કરીને રહ્યો છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. સ્વભાવથી એકત્વ અને આ શુભાશુભ ભાવ, રાગાદિના ભાવ, એ વિકારી ભાવ, એનાથી વિભક્ત એવું ભગવાન આત્માનું સ્વરૂપ છે. અને એવું જ અમે પ્રત્યક્ષ અનુભવ કરી જાણ્યું છે. કોણ કહે છે? આચાર્ય ભગવાન કહે છે કે આવું આત્માનું સ્વરૂપ છે અને એવું અમે પ્રત્યક્ષ અનુભવ દ્વારા જાણ્યું છે. માટે હે શિષ્ય, તું અનુભવમાં સ્વસંવેદન વડે પ્રમાણ કર. તને અમારી વાત સમજાઈ હશે અને એ વાત દ્રવ્યસ્થિતના અભ્યાસ દ્વારા બરાબર ખ્યાલમાં આવી છે, છતાં પણ અમને અનુભવ થયો છે માટે તું માની નહીં લે, પણ તું એને પ્રમાણ કર. તો કઈ રીતે પ્રમાણ કર? તો કે અનુભવમાં સ્વસંવેદન વડે એને પ્રમાણ કર. એ વસ્તુનું સ્વરૂપ એકત્વ વિભક્ત છે. એટલે સ્વસંવેદન દ્વારા આચાર્ય ભગવાને એમ કહ્યું છે કે તું અનુભવમાં સ્વસંવેદન વડે પ્રમાણ કર. એ રીતે છે કે જો આમ સ્વસંવેદનમાં ભગવાન આત્મા રાગથી ભિન્ન એકત્વ વિભક્ત સ્વરૂપ અનુભવાય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તે જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. વળી તે આનંદ સ્વરૂપ છે, તેથી આનંદની પર્યાયથી તે પ્રાપ્ત થાય છે. પ્રભુત્વ શક્તિથી આત્મા ભર્યો પડ્યો છે તો પ્રભુત્વની પર્યાયથી તેની પ્રભુતાનું ભાન થાય છે. આત્મા અકર્તૃત્વ શક્તિથી ભર્યો છે તેથી પર્યાયમાં રાગના અકર્તાપણે અને જ્ઞાનના કર્તાપણે તે અનુભવાય છે. રાગનો અકર્તા, અકર્તૃત્વ શક્તિ છે ને, એટલે રાગનો અકર્તા અને પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા પોતાનો જ્ઞાન સ્વભાવ છે, તો જ્ઞાનના કર્તાપણે તે અનુભવાય છે. અભોક્તૃત્વ નામનો આત્માનો ગુણ છે તો રાગનું અભોક્તૃત્વ, રાગનું નહીં ભોગવવા પણ અને આનંદના ભોગવવાથી આખું દ્રવ્ય અભોક્તા સ્વરૂપ અનુભવાય છે. આવી વાત છે. એટલે એકરૂપ અનુભવની અંદર આ જે વાત કરી એ બધી અંદર સમાય છે, એવો અનુભવ થાય છે. અહીંયા 135માં પાના ઉપર જ 5મા પેરેગ્રાફમાં કહે છે કે અહીં શક્તિના વર્ણનમાં શક્તિને ધરનારું દ્રવ્ય તે પવિત્ર છે. પવિત્ર છે એટલે એમાં કોઈ મલિનતા નથી, એ શુદ્ધ છે, નિર્મળ છે. અને એટલે ગુણો પણ નિર્મળ છે, શક્તિ પણ પવિત્ર છે, અને તેની પરિણતિ પણ એટલે પર્યાય પણ પવિત્ર છે એટલે નિર્મળ છે. નિર્મળ પર્યાયને જ અહીં શક્તિની પર્યાય ગણવામાં આવે છે. શુભાશુભ રાગનો અને વિકારનો જેમાં ભાવ છે એવી આ નિર્મળ પર્યાય છે. એ નિર્મળ પર્યાયની જ અહીંયા વાત લેવામાં આવી છે. એટલે ગુરુદેવ કહે છે કે આ નિર્મળ પર્યાયને જ અહીં શક્તિની પર્યાય ગણવામાં આવી છે, એ જ શક્તિની પર્યાય છે, અને શુભાશુભ રાગનો વિકારનો તેમાં અભાવ છે, અને આનું નામ અનેકાંત. શુભાશુભ રાગનો અભાવ અને નિર્મળ પરિણામો છે એનો સદભાવ છે. આત્માની અંદર ગુણો નિર્મળ છે એટલે દ્રવ્ય નિર્મળ છે, અને એમાં આ નિર્મળ પરિણામ છે એનો સદભાવ છે, અને આ વિકારી પરિણામ છે એનો અભાવ છે. આમ અનેકાંત છે. દરેક જગ્યાએ ગુરુદેવે અનેકાંત સમજાવ્યું છે, કેમ કે પરિશિષ્ટની શરૂઆત જ અનેકાંતથી કરી છે. અનેકાંત સમજાવવા માટે આચાર્ય ભગવાને તેના કેટલાક કળશ થયા અને તે પછીથી આ સંસ્કારી શક્તિનું વર્ણન કરી રહ્યા છે. આગળ કહે છે અહીંયા કે ભાઈ, એક એક શક્તિના પરિણામમાં વ્યવહારનો અને રાગનો અભાવ છે, આ અનેકાંત છે, અને આ ખ્યાલમાં રાખવા જેવી વાત છે. શું ખ્યાલમાં રાખવા જેવી વાત છે? કે એક એક શક્તિના પરિણામમાં વ્યવહારનો રાગનો અભાવ છે, આ અનેકાંત છે. એક એક શક્તિ જુદી પાડીએ તો ભેદ પડે, એટલે વ્યવહાર તો થઈ ગયો, અને છતાંય આપણે એમ કહીએ કે ના વ્યવહારનો અભાવ છે, એ કઈ રીતે? ગુરુદેવ શું કહે છે કે એક એક શક્તિના પરિણામમાં વ્યવહારનો રાગનો અભાવ છે. હવે એક એક શક્તિ એમ કહ્યું ત્યાં જ ભેદ પડ્યો, ભેદ પડ્યો એટલે વ્યવહાર તો થયો, તો પછી વ્યવહારનો અભાવ કઈ રીતે થયો? આ શક્તિની જે વાત કરી 27મી શક્તિ, એ જ એનો ઉત્તર આપે છે. 27મી શક્તિમાં શું કહ્યું કે આત્મામાં આવા અનંત ગુણ છે, અનંત ગુણ રૂપ પરિણામન છે, છતાંય શું છે એની અંદર, કેવો એનો સ્વભાવ છે? અનંત ધર્મત્વ શક્તિ, એટલે એ એક ભાવ છે, પરસ્પર ભિન્ન લક્ષણો વાળા અનંત સ્વભાવોથી ભાવિત, એટલે અનંત સ્વભાવો વાળી, અનંત સ્વભાવો સહિત, પણ એ કેવી? એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંત ધર્મત્વ શક્તિ. એટલે ગુરુદેવ અહીંયા એ કહે છે કે તમે વ્યવહાર તરીકે લેવા જશો તો પછી તમે ભેદ તરફ જ દ્રષ્ટિ કરીને રહ્યા છો. ગુરુદેવનું સમજાવવું એમ છે. અહીંયા શું કહ્યું? અહીંયા બહુ સરસ વાત કરી છે, એક લીટીની વાત બહુ મહત્વની કરી છે. કહે છે કે એક એક શક્તિના પરિણામમાં વ્યવહારનો અને રાગનો અભાવ છે, આ અનેકાંત છે, આ ખ્યાલમાં રાખવા જેવી વાત છે, ગામે ગામ અને ઘરે ઘરે આ વાત પહોંચાડવા જેવી છે. સ્વરૂપના પરિણામની અસ્થિમાં રાગ આદિ વિકારની નાસ્તિ છે. શક્તિનું પરિણામ થઈ રહ્યું છે, પણ એ એકરૂપ થઈ રહ્યું છે, અને એ પોતાનું પરિણામ છે, દ્રવ્યનું પરિણામ છે, એ દ્રવ્યની પર્યાય છે, નિર્મળ પરિણામ છે, અને એવા નિર્મળ પરિણામની અંદર કોઈ રાગાદિ વિકાર છે જ નહીં. એટલે જ્યારે એવા નિર્મળ પરિણામ થાય છે ત્યારે કોઈ રાગાદિ વિકાર ઉત્પન્ન જ થતા નથી. અહીંયા કહે છે સ્વાભિમુખ પરિણામ થતા જીવના અનંત ધર્મત્વ સ્વભાવનું ભેગું જ નિર્મળ પરિણામ થાય છે. પોતાનો અનંત ગુણને કારણે જેવો સ્વભાવ છે એ સ્વભાવની અહીંયા વાત કરી કે સ્વભાવનું પરિણામન છે એક એવું છે કે જેની અંદર અનંત ધર્મો, અનંત શક્તિઓ પરિણમી રહી છે. ક્યારે એ અનુભવમાં આવે? સ્વાભિમુખ થતા, સ્વ અને અભિમુખ થતા, સ્વ તરફ વળતા, ધ્રુવ તરફ ઢળતા, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ વાળતા, ઉપયોગને ત્યાં લઈ જતા, અને પછી સ્વરૂપને વિશે એકાગ્રતા કરતા જે નિર્મળ પરિણામ થાય છે એ પરિણામમાં અનંત શક્તિઓ ઉછળે છે. એટલે કહે છે કે સ્વાભિમુખ પરિણમન થતા જીવના અનંત ધર્મત્વ સ્વભાવનું ભેગું જ નિર્મળ પરિણમન થાય છે. જેમ બીજી શક્તિઓનું પરિણમન થાય છે એવી રીતે આ અનંત ધર્મત્વ સ્વભાવ એનું પણ બીજી નિર્મળ શક્તિઓના પરિણમન સાથે એમ ભેગું જ પરિણમન થાય છે, અને ત્યારે અનંત ધર્મોનું ભેગું જ પરિણમન થાય છે. બધા જ ગુણો એક સાથે પરિણમે છે, પર્યાયમાં એક સાથે પરિણત થાય છે, અને તેમાં રાગનો વિકારનો અભાવ છે, આ અનેકાંત છે. આવા નિર્મળ પરિણામ થાય છે એમાં કોઈ રાગ ઉત્પન્ન થતો નથી, કોઈ વિકારી ભાવ ઉત્પન્ન થતો નથી, અને આ અનેકાંત છે. વ્યવહારનો અભાવ અને નિશ્ચયનો સદભાવ એનું નામ સમ્યક અનેકાંત છે. વ્યવહારનો અભાવ અને નિશ્ચયનો સદભાવ એનું નામ સમ્યક અનેકાંત છે. તો આ પ્રમાણે અહીંયા અનંત કર્મ પ્રસક્તિ પૂરી થઈ, એનો વિસ્તાર પૂરો થયો. અભેદનું લક્ષ કરવા માટેની વાત આમાંથી આપણને મળે છે. આત્માનું સ્વરૂપ અભેદ જ છે, અનંત ધર્મો છે, છતાંય એક રૂપ ભાવ હોવા માટેની પણ એક શક્તિ પડી છે કે જેને કારણે એક રૂપે જ એ બધું અનુભવમાં આવે છે, એવી આ અનંત ધર્મ તો શક્તિ છે. સ્વરૂપનો વિચાર કરીએ એટલે અભેદનો વિચાર કરવો. આ શક્તિઓના વર્ણન દ્વારા આપણે શક્તિઓ જુદી જુદી છે એમ ભેદરૂપ શ્રદ્ધા નથી કરવાની, પરંતુ શક્તિઓ સાથે રહી છે, એમના લક્ષણો જુદા જુદા છે એટલે એવો અનુભવ થાય છે, અને છતાંય એ અભેદનો અનુભવ છે, જેમ સર્વતનો અનુભવ છે તેવી રીતે એ અનુભવ છે. સર્વતમાં અનેક ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા છે, એ બધાનો અનુભવ એક સાથે ભેગો થાય છે. એની અંદર ખાંડ છે, લીંબુ છે, કેસર છે, બદામ છે, હરિયાળી છે, જે કંઈ નાખ્યું છે એ બધાનો સ્વાદ એક રૂપે આવે છે. તો એવી રીતે અહીંયા પણ પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે અને એનું લક્ષ થતાં જે વેદન થાય છે, આનંદનું વેદન થાય છે, તે અલૌકિક છે. એટલા માટે કે એની અંદર અનંત ગુણોનું પરિણમન સમાયું છે. તો આજનો સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 27મી શક્તિ પૂરી થઈ, હવે આવતી વખતે 28મી શક્તિ વિરુદ્ધ ધર્મત્વ શક્તિ કહીશું.
હવે સુખદામ બોલીએ.
સુખદામ